నమో సిద్ధానం నమో అనియారం నమో జ్ఞానం నమో ద్వైతవసానం శ్రీ వినయాశర గురు నమో నానావిధ సుకృతాన్ ఆసమహిత ఉపదేశతే కరీ మందుదాసాన్ शासन में नाशन अनुशासन श्रुत जाति दुख हारी सुख कारी साखी शासन जाको गुण भद्र करता गुण भद्र जाको ज्ञान भद्र गुण धारी भव्य कर उपासना ऐसे सारे शास्त्र को प्रकाश अंत जीवन को बने उपकार नाशिन क्या ब्रह्म वासना ताकि देश भाषा करी अर्थ को प्रकाशित करो जाके मंदब दीहु के मुत अर्थ भाषना जाके मंदब दीहु के मुत अर्थ भाषना जो पहली त्रण लाखा लिखो पहली त्रण लाखा जो लक्ष्मी के लय रूप न विनाशी प्रभु को हृदय ग्रंथ रचु आत्मान साजन भव्य जनों को है शिरकार दुख से डरता हर दुख की वांछा करता इसीलिए मैं दुख हारी सुख कारी इसीलिए मैं दुख हारी असुख कारी रचना करता मधुर पापी उपदेशा यदि कटु ही भाषित हो कटु औषधि ग्राह करोगी पर किंचित तू भयभीत न हो। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान है। अपने इमाम लास्ट लेक्चर में आत्मानुशासन ग्रंथ ने 36 नंबर की गाथा ऊपर स्वाध्याय करो हतो बहुत सरस गाथा हती 36 नंबर की गाथा जेमा विषय अभिलाषी जी विषय अभिलाषा की व्यर्थता बहुत सरस अमा आयु तू जो अपने नो खाली भावार्थ वाचे तीन लोक का वैगो पहला सूत्र विषय अभिलाषा की व्यर्थता विषय के अभिलाषा विषय की अभिलाषा अभिलाषा एटले इच्छा विषय एटले जे इंद्रियोना विषय भोग पांच इंद्रियना विषय भोग पांच इंद्रिय ने मन संबंधीना जे विषय भोग छे ए विषयोनी अभिलाषा एटले ए विषयोनी तृष्णा ए विषयोनी चाहना ए विषयोनी इच्छा अपने लाये छे तृष्णा की खाई खूब भरी पर रिक्त रही रिक्त रही तो तृष्णा एटले इच्छा चाहना वांछा ए केवी छे व्यर्थता समझाय छे व्यर्थ छे व्यर्थ एटले नकामी छे। तो हवे एनो एटलो बधो सरस अर्थ आपणे लास्ट टाइम खूब चर्चा एक कलाक कही लीधी पण भावार्थ वाची छे एटले एनाथी आपणे कनेक्ट थई गाथा आवती जो तू कहे छे भावार्थ तीन लोक का वैभव 36 गाथा नो भावार्थ 36 गाथा नो भावार्थ तीन लोक का वैभव तो अल्प है बहुत सरस है तू कहे तीन लोक का वैभव तो अल्प है और प्रत्येक जीव का आशा रूपी गड्ढा इतना गहरा है कि उसमें तीन लोक का वैभव अणु के समान अति अल्प है। बोलो तू कहे कि त्रण लोक नो वैभव बन जाए कोई एक जीव ने तो कई एनी इच्छा रूपी खाड़ो एटलो मोटो छे कि ए त्रण लोक नो वैभव क्या खूणामां अणु मात्र बराबर ए खूणामां रही जाए ख्याल आए ने। अने पछी तू कहे छे के तो एक जीव का गड्ढा भी पूरा कैसे होगा एक जीव नो गड्ढो पण केवी रीतना पूरो थशे ज्यारे इच्छा आटली छे सामग्री ओछी छे હવે ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછી છે એવી વાત છે કે ઈચ્છા ઓછી છે અને સામગ્રી इच्छा वधारे से सामग्री ओछी है, इसीलिए ऋषियों की अभिलाषा करना व्यर्थ है। હવે એના પછીની ગાથા બહુ સરળ છે. આજે આપણે સમય પ્રમાણે મને ભાવના છે કે બે ગાથા લઈશું, 37 અને 38. બહુ સરળ છે બે ગાથા લઈ. હવે તો બીજે પુણ્યોપાર્જન થી પ્રેરણા, જો આ એક શરણાયોગ સંબંધી ગ્રંથ છે. આત્માનું શાસન એ શરણાયોગ નો ગ્રંથ છે. એટલે અહિયાં પાપ થી જીવને ગીતા ઉપર થી ને વિશે અભિલાષા થી વ્યર્થતા, તો પાપ થી અશુભ ભાવ થી વિશેષ ના ભાવ થી જીવ ને બચાવીએ પહેલા શું કરાવે છે, તો કે પુણ્ય ના ભાવ માં લાવે છે. સમજાય, તીવ્ર કચાઈ માંથી જીવ ને મને કચાઈ માં લાવે. આ એક પદ્ધતિ છે, ગુણ બધા આચાર્ય ની આ પદ્ધતિ છે. હવે પુણ્ય ભાવ માં લાવીને પુણ્ય ભાવ માં અટકાવા નથી, લઈ તો આત્મા માં જવાશે, લઈ તો શુદ્ધ ભાવ માં જવાશે. પરંતુ કોઈ પણ જીવ એક ક્રમ છે કે પાપ ભાવ થી શુદ્ધ ભાવ નહીં થાય, અશુભ ભાવમાં બી શુદ્ધ ભાવ નહીં થાય, એ વચ્ચે ક્યાં આવી શકે કે શુભ ભાવમાં. તો હવે અહીંયા બહુ સરસ આ ગાથામાં પુણ્યોપાર્જન થી પ્રેરણા દેશે. જો મુનિરાજ પેલા આપણે ઉત્થાનિકા વાંચીએ છીએ, પછી આપણે એનો અર્થ અને ભાવાર્થ વાંચીએ. મુનિરાજ થોડી ગાથા લાસ્ટ ટાઈમ આપણે ચાલુ કરી દીધી. મુનિરાજ વિષય સુખ કો છોડ કર મહાપુણ્ય કા ઉપાર્જન કરને કે લીએ પ્રવૃત્તિ કરતે હૈ. ઇસ વિષય સુખ કી પ્રવૃત્તિ સે इस विषय सुख की प्रवृत्ति से भव भव में नवीन शरीर धारण करना पड़ता है. इसीलिए जो आत्म कल्याण में प्रवीण है वे सोच विचार करके आत्म कार्य में प्रवृत्ति करते हैं. लोक में समस्त प्रभाव पुण्य का ही फल है, यह बात आगामी छंद में कहते हैं. શું કે છે કે અહીંયા મુનિરાજ ની વાત કરી, ઉત્કૃષ્ટ જીવ ને લીધા કે મુનિરાજ પણ સમસ્ત પરિગ્રહ આદિ ને છોડીને વન જંગલ માં દીક્ષા લે છે, જઈને બરાબર. હવે છઠ્ઠા આત્મામાં ઝૂલે છે તો અધિકતર સમય તો મુનિરાજ પોતાના આત્મામાં લેવા રહેવાની ભાવના ભાવે છે. અને એ પણ છે એક અંતર મુહૂર્ત માં હજારો વાર, આપણે કહીએ ને સહસ્ર વાર, એક અંતર મુહૂર્ત માં મુનિરાજ આત્માનો અનુભવ કરે છે. અધરવાઈઝ બાકીના ટાઈમ માં શું કરે છે બોલો, મુનિરાજ બાકીના ટાઈમમાં શું કરે છે? તો પુણ્ય ભાવ છે કે શાસ્ત્ર લખવાનો ભાવ છે, ઉપદેશ આપવાનો ભાવ છે, ખ્યાલ આવે છે? તો 48 મૂળભૂત પાલન કરવાનો ભાવ છે. તો એ પ્રકારના ભાવમાં જ મુનિરાજ બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરે છે. તેનાથી બચવા માટે, અશુભથી બચવા માટે, પાપથી બચવા માટે. આ બધી ગાથા બહુ સરળ છે. સ્વામી સાહેબ વિશે સાહેબ બહુ જટિલ હતો, ખ્યાલ આવે છે? કારણ કે કર્ણાયોગ નહીં થઈ રહ્યો, એટલે એમાં ઉપયોગની એકાગ્રતા એકદમ જોઈએ. કારણ કે તમે જરા પણ એક પોઈન્ટ મિસ કર્યા સાંભળવામાં તો તમને કઈ લિંક નહીં પકડાય, ખ્યાલ આવે ને? તો આ ગાથાઓ બધી સરળ છે, પ્રેરણાદાયક ગાથા છે. શરણાયોગ નો ગ્રંથ છે, બહુ સરસ છે. જો અને એમાં સિદ્ધાંત બહુ સરસ કે છે, તો કે છે કે વિષય સુખ કી પ્રવૃત્તિ છે. વિષય સુખ એટલે કે બાહ્યમાં જે વિષય ભોગ છે, એ વિષય ભોગો છે, એ વિષય ભોગોનું ફળ છે. ચાર વ્યક્તિ 84 લાખ યોનિઓમાં પડી ગયા છે. નવા નવા શરીર ધારણ કરવા, પંચ પરાવર્તનમાં શું છે, નવા નવા ભાવ ધારણ કરવા. એક જીવનો વિષયનો ભાવ, કસાઈનો ભાવ પાંચ પરાવર્તનનો બંધ કરાવે. કોઈ સમજાય છે કેવી રીતના? પછી કે અમને એક્ઝામ્પલ છે, મને કઈ યાદ આવે તો કહું છું. ભાત અમને સૌથી વધારે શું ભાવે? પછી પાણીપુરી. કોઈ સમજાય ને એક્ઝામ્પલ થી સમજો, એટલે પાણીપુરી. પણ પાણીપુરી એટલે પરદ્રવ્ય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સમજો. તો કે પાણીપુરી એટલે પરદ્રવ્ય. પછી ક્યાંની ભાવે ના, પછી ભાવે ક્યાંની બાકી? તો કે ઘાટકો પર. હવે મને નથી ખબર, હું તો ખાલી આમ છું. તો ઘાટકો પર ની પાણીપુરી, ઘાટકો પર માં પાછી ઓલી જગ્યા નું કાઢે, એટલે ક્ષેત્ર બંધ કરે છે. સમજાય છે? જીવ એક ભાવ અંદર મને ના બીજે ક્યાંય ના ચાલે, અને ભાવે પાછી ક્યાંની, ક્યાંનું દ્રવ્ય ક્ષેત્ર બરાબર છે. પછી કાળ, અને પછી વરસાદ પડતો હોય બહાર નો મોસમ, કાળ એનો બધું સારું હોય, એટલે વરસાદ સમજાય છે. વેધર બધું સારું હોય તો બહુ મજા આવી જાય, ખ્યાલ આવે છે? એટલે માટુંગા ના બુટ્ટા ખાવાની વરસાદમાં કઈ મજા આવે સુધી બેન. તો કાળ સમજાય છે, કાળ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ અંદર માં, એ જે ભાવ વિશે નો ભાવ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને આ મનુષ્ય પર્યાય તો સાર્થક ભવ ભવ. આ મનુષ્ય ભવ સાર્થક ક્યારે કહેવાય? મને ક્યારે કહેવાય? સમજાય છે? એક વિષય ના પ્રણામ કરતા એના પ્રણામ થી કરે તો એટલે કે છે કે એના કારણે શું મળે છે જીવે નવા નવા ભવ નવા નવા શરીર નવા નવા સંયોગ નવા નવા જન્મ નવી નવી યોનિઓમાં જીવ જન્મ મરણ કરે છે એટલે કે છે કે તું પાપ ભાવથી તો બુદ્ધિપૂર્વક બને અને અધિકતર તું ક્યાં લાગજે તો કે પુણ્ય ભાવમાં અને એમાં પણ તારું ધ્યેય સાધ્ય લક્ષ્ય પ્રયોજન ઉદ્દેશ્ય સમજાય કે એ ગોળ તો આત્માનો અનુભવ અને આત્માની પ્રાપ્તિ કે શુદ્ધોપયોગની પ્રાપ્તિ લક્ષ્મત્રયની પ્રાપ્તિ સમ્યક દર્શનની પ્રાપ્તિ હોવી એટલી સરસ ગાથા છે જો હવે આપણે એને વાંચીએ પૂર્વ પુણ્ય છે આ ગાથામાં એ જ સિદ્ધાંત એકાંત તરફ સીધા છે જો આપણે વાંચીએ પૂર્વ પુણ્ય છે પૂર્વ પુણ્ય પૂર્વ પુણ્ય છે સહજ પ્રાપ્ત આયુ લક્ષ્મી સુંદર તનુ પુણ્યો દૈવી મિલે નહીં કરે જીતને અતિ કષ્ટ સહન કાર્ય કુશલ જો શિષ્ટ પુરુષ વે કરકે મન મેં યહી વિચાર इस भव हेतु यत्न शिथिल कर पर भव का करते उद्धार बहु सरस गाथा है जिन अर्थ वाक्य इस जीव को देव मनुष्य आदि चारण गति देव मनुष्य आदि भवों में दीर्घ आयु કેટલા એવા જીવ હશે બાળકો હશે કે જે જીવો હશે ગર્ભમાં આવીને મરી જાય છે નાની ઉંમરમાં મૃત્યુ પામે છે સમજાય છે તો જેને દીર્ઘ આયુ લક્ષ્મી સુંદર શરીર આવી પૂર્વ જન્મ મેં ઉપાર્જિત પુણ્ય છે હોતે આ બધું જે બારમાં હમણાં આપણને જે બારમાં મળ્યું છે એ બધું કોના કારણે મળ્યું છે તો કે પૂર્વ ભવમાં બાંધેલા કર્મ પુણ્ય કર્મ ના કારણે આપણને મળ્યું છે આ ગાથા આપણને વર્તમાન સામગ્રી આ ગાથા આપણને વર્તમાન પ્રાપ્ત જે સામગ્રી છે જે સંયોગો છે જે શરીર છે જે બાહ્ય પદાર્થ છે શાસ્ત્રીય ભાષામાં કહે તો નો કર્મ છે એ સંબંધી આપણને અત્યંત નિશ્ચિંત કરી દેશું કે કારણ કે જે પણ આ વારમાં પ્રાપ્ત થયું છે એ તારા પૂર્વ કર્મના ઉદય પ્રમાણે થયું છે તારી વર્તમાનની કોઈ પણ પ્રકારની ચતુરાઈ હોશિયારી સમજાય છે દાપણ દોષ દાપણ વિકલ્પ સમજાય છે એનાથી તને પ્રાપ્ત નથી થઈ નથી થતું નથી થયું અને નથી થવાનું બે વાત કરવા છે સમજાવી ખ્યાલ આવે છે શું વાત કરી કે જે બાહ્ય કામ હું તમને સાથે કહું આ એક રૂમાલ છે આ એક રૂમાલ નો જે આપણને સંયોગ થાય છે ઉપમાં અભી આપ પણ જે પ્રાપ્ત થયું છે પૂર્વ કર્મ ના ઉદય પ્રમાણ થયું છે કેટલી સુંદર ગાથા જાણી અને પછી બે ગાથા એટલી સરસ છે સમજાવ્યું શું કીધું કે દીર્ઘ આયુ છે લક્ષ્મી છે સંયોગ છે શરીર છે બાહ્ય પદાર્થો છે પરિવારજન છે સચેત પદાર્થ છે અચેત પદાર્થ છે લિવિંગ થિંગ્સ નોન લિવિંગ થિંગ્સ જે પણ જળ ચેતન પદાર્થ એ બધો જે આપણને જેને જેટલો જેટલા પ્રમાણમાં પ્રાપ્ત થયો છે એ એના પૂર્વ કર્મના ઉદયના કારણે થયો છે ના કે વર્તમાન એના કોઈ પણ પ્રકારના વિકલ્પ કે કોઈ પણ પ્રકારની ઈચ્છા હવે આપણે શું માનીએ છીએ કે વર્તમાનમાં જે આ સામગ્રી મળી કે જે પૈસા બન્યા કે જે પણ ધન દોલત કે જે પણ ભાઈના સંયોગો મળ્યા ઘર આદિ જે પણ ગાડી બંગલા નોકર ચાકર લીધા માણિક મોટી જે પણ ધંધો વ્યાપાર તો કોના કારણે થયું તો કે અમે વર્તમાનમાં મહેનત કરી અમે ભણ્યા અમે દિવસ રાત મહેનત કરી કોઈ સમજાય છે તો કે અહીંયાનો નિષેધ કરે છે અને શું કહેવા માંગે છે કે જે જ્ઞાની જીવને આ વાત ખબર પડી જાય છે કે આ જે બાહ્ય સામગ્રી તો પૂર્વ કર્મના ઉદય પ્રમાણ મળી છે અને રહેશે મળશે આવશે રહેશે ટકશે પરણમશે પરણમન થશે બદલાશે વિયોગ પામશે આ બધું પૂર્વ કર્મના ઉદય પ્રમાણ તો જે ચતુર જીવને એટલે કે જ્ઞાની જીવને આ વાત ખબર પડી જાય છે એ આ ભવ સંબંધી બાહ્ય
કયોગો નો રંશ્ય માત્ર પણ વિકલ્પ ન કરીને એ જીવ શું કરે છે કે આગામી ભવો ની તૈયારી કરે, આગામી કાળ ની ભવો ની આગામી કાળ ની તૈયારી કરે છે. કારણ કે વર્તમાન તારા હાથમાં છે, જે ભવિષ્યનું ચિત્રણ છે. શું કીધું? તારા હાથમાં જે વર્તમાન તારા પ્રણામ થઈ રહ્યા છે એનાથી શું થવાનું છે? ભવિષ્યનું ચિત્રામણ થશે, નવીન કર્મ નો બંધ થશે, ભવિષ્ય નક્કી થશે. કોઈ સમજાય છે? એટલે અહીંયા કહે છે, હું પહેલા તમને કહી દઉં, પછી આપણે વાંચું તો તમને એકદમ ખ્યાલ આવશે. તો કહે છે કે જે ચતુર્જીવ છે એ ભવિષ્યની તૈયારી કરે છે, એમ શોર્ટ એ ભગવાન બનવાની તૈયારી કરે છે, તમને દર્શનની તૈયારી કરે છે, એનું અનંત ભવિષ્યને એ સુરક્ષિત કરવાની તૈયારી કરે છે. કારણ કે વાત જેને સમજાય જાય કે સંયોગો તો ઉદય પ્રમાણ છે, ઉદય પ્રમાણ મળવાના છે. સમજાય છે ને? ઉદય પ્રમાણ, કર્મના ઉદય પ્રમાણ મળવાના છે. તો એમાં એ પોતાનું કર્તૃત્વ, અહંકાર, સમજાય છે, એ ઈચ્છા કહો કે મહેનત કહો કે પુરુષાર્થ કહો, એ નથી કરે. આ ગાથાનો સાર છે. હવે આના પછીની ગાથા પણ આનાથી કનેક્ટેડ છે, બહુ સરસ છે. એમાં પણ ઘણી બધી સરસ વાતો છે. પહેલા આપણે આ વાત લીધો, એક જીવ કો, એટલે આ થઈ વાત અઘાતી કર્મના ઉદયમાં પ્રાપ્ત સામર્થ્ય. પછી આપણે ઘાતી કર્મનું કંઈ થોડું લેશું, પણ અહીંયા તો પ્યોર જે દેવ મનુષ્ય આદિ ભવ, એમાં દીર્ઘ આયુ, આયુ કર્મ શું છે? અઘાતી છે ને. પછી લક્ષ્મી, બરાબર છે, એ પણ અઘાતીના ઉદયમાં મળે છે. પછી સુંદર શરીર, એ પણ અઘાતીના ઉદયમાં મળે છે. સમજાય છે? તો એસ જીવ કો દેવ મનુષ્ય આદિ ભવો મે દીર્ઘ આયુ લક્ષ્મી સુંદર શરીર આદિ પૂર્વ જન્મ મેં ઉપાર્જિત પુણ્ય સે હોતે હૈ, જિસને પુણ્યોપાર્જન કિયા હૈ. સામાન્ય વાત છે, ધ્યાનથી સામાન્ય, જિસને પુણ્યોપાર્જન કિયા હૈ, એટલે પૂર્વમાં પુણ્ય ઉપાર્જન કિયા હૈ, ઉસે સભી અનુકૂળતાએ હોતી હૈ. યદિ પૂર્વકૃત પુણ્ય ન હો તો અનેક, અહી વાત, અનેક પ્રયત્ન કરકે ખેદ કરને પર ભી કુછ ભી અનુકૂળતા નહીં હોતી હૈ. સમજાયું? કે પૂર્વમાં તારા પલ્લાનો પુણ્ય જ નથી. સમજાય છે? તો તું વર્તમાન, આવી વાત કે તું વર્તમાનમાં કેટલા પણ વિકલ્પ કર, તું કેટલા પણ પ્રયત્ન કર, તું કેટલી પણ મહેનત કર, તું કેટલો પણ ઊંધો પુરુષાર્થ કર, પણ તને એ વસ્તુ નહીં મળે. કેમ? કારણ કે એ વસ્તુ મળવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર શું હોવો જોઈએ? કે તારી પાસે અહીંયા પુણ્ય હોવું જોઈએ, પુણ્ય ઉપાર્જન કર્યું હોવું જોઈએ. એટલું પુણ્ય તું સાથે અગર લાવ્યો હશે તો તને સામગ્રી મળશે, નહીં હોય તો તું ગમે તેટલી મહેનત કરશે તો પણ એ સામગ્રી તને ઉપલબ્ધ નથી થવાની, નથી થવાની એટલે નથી જ થવાની. તું ઉપરથી નીચે કુદાકુદ કર કે તું ગમે તે કર, પણ તને એ સહયોગ નહીં મળે. તમને કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, પણ એ સ્પષ્ટ વાત ગુણભદ્રા આચાર્ય દેવા ગાથામાં સિદ્ધ કરે છે. આ વાત સિદ્ધ કરીને શું કહેવા માંગે છે? બે વાત સિદ્ધ કરવા માંગે છે. એક તો બાહ્ય સામગ્રી ઉદય પ્રમાણ છે, એ વાત સિદ્ધ કરે છે, અને બીજી વાત એ પણ આપણે સાથે સાથે સમજવાની છે કે અપાર પુણ્યનો ઉદય પૂર્વક્રત તું બાંધીને આવ્યો હોય અને બહારમાં અનુકૂળતાના ઢેર હોય, સાતાના ઉદયમાં તને બહારમાં અપાર અનુકૂળતા હોય પણ, સમજાય છે, આ દીર્ઘાયુ ને લક્ષ્મી અને સુંદર શરીર અને જે પણ દેવ મનુષ્ય પર્યાય, તો પણ એક વાત એ નક્કી કરો કે તું એનાથી મને સુખની, ધર્મની, જ્ઞાનની કે પછી શાંતિની પ્રાપ્તિ થવાની છે, એક વાત. બીજી વાત, જે પુણ્ય પ્રમાણ સહયોગ મળ્યા છે એ કાયમ રહેવાના છે. ત્રીજી વાત, એ સામગ્રી જે મળી છે એ મારી ઈચ્છા અનુસાર પરણવાની છે. ચોથી વાત, એવી કોઈ વ્યવસ્થા છે કે સામગ્રીમાંથી હું કઈક વસ્તુ આગળના ભાવમાં લઈ જઈ શકું, એવી કોઈ વ્યવસ્થા છે? તો કે નથી. તેનો મતલબ એ છે કે બહારમાં ઓછું હોય, વધારે હોય, સમજાય છે, સામગ્રીમાં એનાથી તારા સુખનો, તારા ધર્મનો, તારી શાંતિનો, તારો મોક્ષ માર્ગ એનાથી બિલકુલ પણ કોઈ પણ પ્રકારે સંબંધ રાખતો નથી. અમે સમજાય છે બોલ્યા કે જે સર્વપ્રથમ સમ્યક દર્શન થાય છે કંસાઈ ની ઉપમા ભી સર્વપ્રથમ કોઈને સમ્યક થાય તો કયું થાય? પ્રથમ ઓપ્શન ઉપશમ ઓપ્શન એક સમ્યક થાય ને તો શું બોલ્યા? એનો નિયમ શું છે? ઓપ્શનિક સમ્યક નો નિયમ શું કીધો? કે ઓપ્શનિક સમ્યક તો ચારે ગતિ માં થઈ શકે. તેનો મતલબ કે કોઈ જીવ નરક માં છે, અપાર પ્રતિકૂળતા ની વચ્ચે છે. હવે ત્યાં કેવો ઉદય છે? અસાતારો. અને ક્યારે? તો કે 24 કલાક જેટલું નું આયુષ છે, બરાબર છે? તો અપાર પ્રતિકૂળતા ની વચ્ચે પણ એ જીવ ત્યાં જઈને સાતમી નરક માં જઈને એ જીવ ત્યાં સમ્યક્ત્વ લે છે અને પછી 33 આગળ સુધી એ સમ્યક્ત્વ ટક્યું રહે છે, એ જઈને લે છે. અને પછી જયારે બહાર નીકળે ત્યારે નિયમ થી છૂટી જાય છે, એ વાત અલગ છે. પરંતુ લીધા પછી એ કન્ટિન્યુઅસલી અપાર પ્રતિકૂળતા ની વચ્ચે પણ એ સમ્યક્ત્વ ટકે છે કે નહીં બોલો ઉપમા. તો બાર માં તમે અગર સામગ્રી જો કે દ્રવ્ય કે સાર ભાવ જો તો એ તો કેટલા વિપરીત છે, એ તો કેટલા પ્રતિકૂળ છે, તો પણ ત્યાં સમ્યક્ત્વ રહી શકે છે. એનો મતલબ એ છે કે તારા આત્માનું કલ્યાણ બાહ્ય સંયોગ સામગ્રી સાથે નથી. તું માને છે એ તારી મિથ્યા ભ્રમણા છે, તેમાં સુખ માને છે. આખી દુનિયા બોલો ક્યાં દોડી રહી છે? એ બાહ્ય સામગ્રીને વધારવા માટે. વિકાસ 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 ના નામ પર શું ચાલે છે? પ્રોગ્રેસ ના નામ પર શું ચાલે છે? બોલો, ખ્યાલ આવે છે? તો કેવી વ્યક્તિ છે? ત્યાં મિથ્યા વ્યક્તિ છે, કારણ કે ત્યાં સુખ માન્યું છે. એટલે એના વધારામાં શું માને છે? સુખ માને છે. એનો વધારો થયેલો તો દુઃખ માને છે, પોતાને દીન માને છે, હીન માને છે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારે કેટલી મિથ્યા માન્યતાઓ અહીંયા તોડા. હવે આપણે આ ગાથા ના આગળ વાંચીએ. પેલા આટલી વાત સમજાય નહીં, અને સિદ્ધાંત સમજાયો કે પૂર્વ નો અગર પુણ્ય નો ઉદય હશે પૂર્વ કરત તો તને અપાર અનુકૂળતા માંગ્યા વગર પણ મળે. તને વ્યર્થ નહીં કરવો પડે. પુણ્યો લઈને ચાહ વ્યર્થ હે, સહજપણે મને વાંચિત હો. ઓર પાપો દઈને ચાહ વ્યર્થ હે, અને પાપો દઈમાં પણ ચાહ વ્યર્થ છે અને પુણ્ય દોરમાં પણ ચાહ વ્યર્થ છે. કારણ કે બે પરિસ્થિતિમાં ઉદય પ્રમાણ તને સહયોગ મળવાના છે ને રહેવાના છે ને જવાના. નહીં ચાહને પરવી હો, પાપો દઈને ચાહ વ્યર્થ હે, નહીં ચાહને પરવી હો. ઓર પુણ્યો દઈને ચાહ વ્યર્થ હે, સહજપણે મને વાંચિત હો. પાપ ના ઉદયમાં જે નથી ચાહતો એ પણ આવશે. બોલો, રોગ કોને કોને ગમે? ન ગમે. બુઢાપો કોને ગમે? ન ગમે. ઇન્દ્રિય ચીચરી થઈ જાય કોને ગમે? ઈચ્છનું વિયોગ થઈ જાય કોને ગમે? એક સાથે 100 રૂપિયા વયા જાય કોને ગમે? ન ગમે. સમજાય ને? આપણી સામે ઈચ્છનો વિયોગ થઈ જાય, આપણે કાંઈ ન કરી શકીએ. બોલો, શું થશે? કહો. તો પાપ નો ઉદય આવશે તો એ પ્રકારની પરિસ્થિતિ બનશે બનશે બનશે. પુણ્ય નો ઉદય આવશે તો એ પ્રકારની પરિસ્થિતિ બનશે બનશે બનશે. ખ્યાલ આવે છે? તો અહીંયા એક કર્મ ના સિદ્ધાંતને જોઈને નો કર્મ અને પૂર્વ કોની વચ્ચે નિરતિક સંબંધ છે? સુધી પૂર્વ નો કર્મ નો ઉદય અને વર્તમાન નો કર્મ, આ બે વચ્ચે શું છે? નિમિત્ત નૈમિત સંબંધ છે. કોની વચ્ચે? તો કે પૂર્વ નો ઉદય શું છે? નિમિત્ત. અને બાલ્યમાં જે સામગ્રી મળી એ શું છે? નૈમિત. હવે અહીંયા ઉદય જ્યાં સુધી છે તે આ પેરેલલ જાય છે. તમને સમજાય છે? ઉદય જ્યાં સુધી છે ત્યાંથી સામગ્રી જશે. વી હેવ ટુ બી પ્રિપેર ફોર એવરીથિંગ ઇન લાઈફ. વર્સ્ટ કમ વર્સ્ટ સિનેરિયો, ઘરવાળાનો આયુ કર્મનો પૂરો ઉદય પૂરો થયો તો એ ત્યાં શરીર છૂટી જશે ને જીવયો જશે. આપણી સામે આપણે કાયમી કરી છે કેટલી આપણી માનસિક કઈ ને કઈવાળી જ્ઞાનમાં શ્રદ્ધા ની અપેક્ષા, જ્ઞાન અપેક્ષા, દ્રઢતા અપેક્ષા, નિકમતા અપેક્ષા, કેટલી તૈયારી હોવી જોઈએ. કારણ કે આપણે તો બધા એમ જ નાના નાના આપણે બધું સાથે રહેશું સાથે રહેશું. કલ્પનામાં પણ ના આપણે વિચારી શકીએ ને કે પુત્ર નો વિયોગ થશે, પિતા નો વિયોગ થશે, પત્ની નો વિયોગ થશે, બેન ભાઈ નો વિયોગ થશે. સમજાય છે? કેમ? કારણ કે એટલું બધું એકત્વ, એટલું બધું કર્તૃત્વ, એટલું બધું મારા કરવું છે. એના તો મારા છે, મારા છે, મારા છે. આજકાલનું અજ્ઞાન છે જે તને સંસારમાં રાખવું. આ ખાલી બોલવા માટે અહીંયા ખાલી બોલવા માટે નથી બોલવાનું, આ અંદર માં ઉતારવાનું છે. આ બધાના જીવનમાં પ્રસંગો આજે કાલે 10 વર્ષ 20 વર્ષ પછી આવવાના છે. એ ઉદય પ્રમાણ બાહ્ય સામગ્રી છૂટશે, આવશે, રહેશે, જશે, કરમશે, ટકશે, બધું થશે. એ ઉદય પ્રમાણે તું હાથ પગ માર, તું ગમે તે કર તું નહીં કરી શકે. પોઈન્ટ સમજાય છે? અમે બધી છીએ 2 દિવસ પહેલા ના આપણે ચૂરમાના લાડુ ખાવા વાળા વ્યક્તિઓ બોલો કેટલા યુવાન એનો પુત્ર ગુજરી ગયો ત્યાં સ્મશાને થી આવે છે અને કોઈ દિવસ રોટલી ગુજરે છે. એટલું એનું વર્ણન કરતા હતા કે રોટલા રોટલી કોઈ દિવસ ખાધા ન હોય, ખાલી ચૂરમાનો લાડુ ખાધો હોય. હવે એ રીતે ખાતે કે નહીં બોલો, ખાશે કે નહીં બોલો, ખ્યાલ આવે છે? તો એ ખાશે, પરંતુ વિચાર તો આંખમાંથી કીધે ગુજરે છે, આંખમાંથી આંસુ વહેતા હતા. અને એવી વાત છે કહો, એટલે માટે અહીંયા કહે છે કે એક એક આપણે જે ફેક્ટ છે, જે સત્ય છે, એને આપણે કેટલું આપણે કોઈને દ્રઢતાપૂર્વક સ્વીકારવું પડે. કારણ કે આનો આખો ડોર કહીએ ને આપણે, જે આપણે કંટ્રોલિંગ પાવર કહીએ, તો અભાષી કર્મના અધીન છે. ભાગ્યના સમય અવઘાતી કર્મ ના અભિન છે. બે વર્ષમાં આપણી વચ્ચે થી આ બે જ વર્ષમાં તમે જો બહુ પાછળ કાર્ય નથી જવું, આ બે જ વર્ષમાં જો આપણી વચ્ચે થી કેટલા કેટલા આપણા ઈષ્ટ, એટલે કે જે પણ આપણા સંયોગમાં હતા જીવો, ખ્યાલ આવે છે? એ કેટલા નો વિયોગ છે. શું કોણ રોકી શક્યું? કો પરિવાર વાળા મહેનત નહીં કરી ને, કઈ કચાશ વાંચી હશે ને, કઈ 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 કચાશ વાંચી હશે બોલો. પણ તમારા વર્તમાન વિકલ્પ, તમારી વર્તમાનની મહેનત, તમારી વર્તમાનની ઈચ્છા, સમજાય છે? એ બિલકુલ પણ નથી ચાલવાનું. એ એટલું પ્રિપેર થઈ જાવ કે ઉદય પ્રમાણ થવાનું છે, ઉદય પ્રમાણ થવાનું છે. ઉદય પ્રમાણ થયું, ઉદય પ્રમાણ થયું. ઈચ્છ નો યોગ ઉદય પ્રમાણ થયો, અનિચ્છ નો સંયોગ ઉદય પ્રમાણ આવ્યો. આ બધું ઉદયાધીન છે. તો જે ઉદયાધીન છે, મારા અધીન નથી, તો કે એનો વધારે વિકલ્પ કરવો નહીં, એમાં વધારે ઉલજવું નહીં, એમાં વધારે કરતા ભાવનું પોષણ ન કરવું, મિથ્યાત્વનું પોષણ ન કરવું. કારણ કે એ ભાવ તને સંસારમાં રખાવશે. જે પરના નિમિત્તથી તું ભાવ કરે છે, એ પર તારી સાથે નથી આવવાના, પરંતુ એના નિમિત્તથી જે ભાવ કર્યા ને કર્મો તે વાળીના, એ કર્મનો ઉદય તારે ભવિષ્યમાં મૂકો. પેલા વાંચીને પૂરું કરી દો. એ જીવ કો દેવ મનુષ્ય આદિ ભવો ને દીર્ઘ આયુ. હવે એક અધીન કહી દો, રામ લક્ષ્મણ રાવણે કેવી મહેનત કરી રહ્યા છે સીતાજીને એના અધીન, 6 મહિના સુધી લગાતાર જેટલો પણ ટાઈમ સીતા રીતે ત્યાં લંકામાં રહ્યા. બોલો શું થયું? કહો કેટલા વિકલ્પ સમજાયું હશે, પ્રલોભન આવ્યું હશે, જે પણ રીતે બોલો, જે સંયોગ તારા અધીન નથી થવાનું, નથી થવાનું. એના એનું ફળ, એ કર્મનું ફળ આજે ભોગવે. વિચાર કરી શકો છો? ત્રીજી નરક અને સાત સાગરનું આવ્યું છે રાવણ. ત્રીજી નરક અને સાત સાગરનું આયુ એ રાવણનો જીવ ભોગવી રહ્યો છે. એના જે દુષ્પરિણામ કહો, દુષ્પરિણામ કહો, જે પરસ્ત્રીને વશીભૂત કરવાનો ભાવ કહો, એટલે શું? અને એની તો 16,000 તો રાણી હતી, પોતાની પતરાની હતી. વિચાર કરો. અને રાવણ તો વિદ્યાધર હતો, ત્રણ ખંડ નો અધિપતિ, કઈ સામાન્ય પુરુષ નતા ભાઈ ત્રણ ખંડ નો. અને એની સામે અન્યથા નહીં લેતા, પણ રામચંદ્ર લક્ષ્મણ અને સીતા તો ભૂલી મળી હતા, કાંઈ નતા એની સામે. તો કેમ એનું વિદ્યાધર પણ, સમજાય છે? એની તાકાત, એનું પાવર કઈ કઈ એક અચૂક નહીં મળી શક્યો. વિચાર કરો, એક સીતાજી ના પ્રણામ ન બદલી શક્યો, એના અભિન ન કરી શક્યો, એક ન કર્મ એના અભિન ન કરી શક્યો, ન કરી શક્યો. સર્વના ભાવ થી આજે પ્રણામ ભોગવી રહ્યો, કરતા પણના ભાવને આજે ભોગવી રહ્યો. સીધી વાત છે ને કે હવે આપણે બોલો 24 કલાક શું ચાલે છે આપણા ઉપયોગમાં, આપણા અભિપ્રાયમાં 24 કલાક શું ચાલે છે? વિચાર કરો. આમ કરી દે, આમ કરી દે, આમ કરી દે, આમ કરી દેવાનું, આમ કરી દેવાનું, આમ કરી દેવાનું, આમ કરી દેવાનું, આમ કરી દો. ખાઈ રહ્યું છે બધું ઉદય પ્રમાણ, કરી દો, કરી દો, કરી દો. અહીંયા તારા ભાવ કર્મ ચાલે છે, અહીંયા દ્રવ્ય કર્મનું પ્રણમન ચાલે છે, અહીંયા નો કર્મનું પ્રણમન ચાલે છે, નવીન કર્મનો પણ ચાલી રહ્યો છે. આ બધું એક સાથે ચાલી રહ્યું છે. તું કોનો કરતા છે બોલો? પૂર્વના દ્રવ્ય કર્મનો, કે બાહ્યની સામગ્રીનો, કે નવીન બંધાતા કર્મનો, કે તારા અંદરમાં થતા પરિણામોનો શું કરતા હોય? એ કે છે કે એના કારણે તને શું મળે છે? 7,84,00,000 યોનિની જેલ મળે. આપણે બહુ બહુ ઇઝી બોલી નાખે ને પંચ પરાવર્તન, પંચવર્ષ. જો તું એમની સાથે બહુ લઈ ગયું છે, તું કોઈ બીજાનું ખરાબ ચાહે અને એનું ખરાબ થઈ જાય એવું તું નહીં માનતો, તું એમ ચાહે કે આનું ગુરુ થઈ જાય, આનું ગુરુ થઈ જાય, આનું ગુરુ થઈ જાય, અને એના કારણે તું પ્રયત્ન એટલા કરે. આ બધા સ્ટોરી બધી તમને પોકે છે, મારી પાસે સામે હોય તો તમને વંચાવીને બતાવે. કે તું ક્રોધ કરે છે, માન કરે છે, માયા કરે છે, લોભ કરે છે, અત્યંત માયાચારી નો ભાવ કરે છે, પરંતુ તું ચાહે કોઈનું ગુરુ થઈ જાય એવું ત્રણ કારણ નથી બનવાનું. એનું ગુરુ થશે તો એના હૃદયના અધીન થશે, પણ તારી ચાહ નથી તારી ગુરુ થશે. પોઈન્ટ એટલે એક સમયના એક પ્રણામ છે, એ પ્રણામથી કર્મ નો બંધ અને હિસાબ એવો ચાલી રહ્યો છે. સમજાય છે? બહુ સરસ છે. શું કે છે? ઇફ જીવ કો દેવ મનુષ્ય આદિ ભવોને દેવાયુ લક્ષ્મી સુંદર શરીર આદિ પૂર્વ જન્મ ને ઉપાધિ પુણ્ય સે હોતા હૈ. જીતને પુણ્ય ઉપાધિ કિયા હૈ ઉસે સભી અનુકૂળતા હોતી હૈ. યદિ પૂર્વકૃત પુણ્ય ન હો તો અનેક પ્રયત્ન કરકે ખેદ કરને પર ભી કુછ ભી અનુકૂળતા નહીં હોતી. ઇસીલિયે કાર્ય હવે બહુ ઇમ્પોર્ટન્ટ. જે સાંભળો, કાર્ય કુશળ પુરુષ, કાર્ય કુશળ પુરુષ. જો પુરુષ અપના કાર્ય કરને મેં આત્મકલ્યાણ રૂપી કાર્ય કરને મેં કુશળ હે, કાર્ય કુશળ પુરુષ ભલી ભાંતિ વિચાર કરકે વર્તમાન ભવ સંબંધી કાર્ય મેં મન ઉદ્યમી હોતે હૈ. એટલે વર્તમાન ભાવ સંબંધી કાર્ય કુશળ પુરુષ, સાંભળ્યો પેલા વાંચી લઉં, શું કે છે કે મન ઉદ્યમી હોતે હૈ ઓર આગામી ભાવ કે કાર્ય મેં તત્કાળ પ્રીતિ સહિત નિરંતર અત્યંત પ્રયત્ન કરશે. સમજાયું બેટા? શું કે છે? આગામી ભાવ કે કાર્ય મેં તત્કાળ પ્રીતિ સહિત નિરંતર અત્યંત પ્રયત્ન કરશે. ભાવાર્થ વાંચીને બધી ચર્ચા કરી. જીતને પૂર્વ ભવ ને, આ ભાવાર્થ છે ને, આ ભાવાર્થ ઓટોમેટિક સામે દેખો છે. આ ભાવાર્થ ઓટોમેટિક સામે દેખો છે. જો શું કે છે, જીતને પૂર્વ ભવ ને દયા દાન તપ આદિ કે પૂર્વ ભવ ને સામર્થ ધ્યાનથી દયા દાન તપ આદિ સે વિશેષ પુણ્ય કા ઉપાર્જન કિયા હૈ, કિયા હો उसे भी दीर्घ आयु सुंदर शरीर आदि विभूतियां होती है. और जिसने पुण्योपार्जन नहीं किया वह बहुत प्रयत्न करके अति खेद छिन्न हो तो भी उसे कुछ प्राप्त नहीं होता. ऐसा विचार करके विवेकी पुरुष, ऐसा विचार करके विवेकी पुरुष, काल कुशल पुरुष इस भव के कार्य में तो मंद उद्यमी होते हैं और पर भव सुधारने के लिए अति प्रीति पूर्वक शीघ्र ही प्रयत्न करते हैं. समझाई? तो कीधुं पर भव सुधारने के लिए, कारण के आ भव में तो पति गयो जे मरण वस्तु. समझाई से समझाने तमने घना बड़ा प्रश्न हो આ સંબંધી માં આપણને બધાને હોય છે કે આમ કેમ થયું, મેં આટલું ટ્રાય કર્યું તો હું કેમ એક્ઝામ માં પાસ ના થયો, ફર્સ્ટ ના આવ્યો. અરે માતા પિતા તો બાળકોનું શું કેવાય, માથું ખાઈ જાય. સમજાય છે? શું કેવાય કે ભાઈ તું ફર્સ્ટ કેમ ના આવ્યો, ભણ્યું કેમ નહીં, આમ કેમ ના થયું. પણ જે થવાનું છે એ થવાનું છે, જે ડિગ્રી મળવાની છે એ મળવાની છે, જેટલા માર્ક્સ આવવાના એક એક વસ્તુમાં તમે લગાડજો. અત્યારે જે એક એક વસ્તુમાં જેનું જે થવાનું છે એનું એક પ્રમાણે થાય છે, જે મળવાનું છે એ મળવાનું છે. જેટલું જયારે જે વિધિ, જે વિધાન, જે સમય, જે ક્ષેત્ર, જે નિમિત્ત, જે કાર્ય, જે જયારે જેમ મળવાનું થવાનું પડવાનું છે એ રીતે જ થવાનું. તારું એમાં કાંઈ નથી કરવાનું. તો ગમે તે સારું પણ વિચાર કોઈ પણ આપણે સારી ભાવના ભાગે ચાલુ આમ થઈ જાય, આ બીમારીમાંથી બહાર આવી જાય, આની વેદના ઓછી થઈ જાય, આનો રોગ મટી જાય, અને દવા લાગુ પડી જાય. પણ મેં અત્યારે શું વિચાર્યું કે ભાઈ એ ઉદય પ્રમાણે કાર્ય થવાનું છે. સારા ભાવ કરશે તો એનું સારું થઈ જશે એમ નથી, અને ખરાબ ભાવ કરશે તો એનું ખરાબ થઈ જશે એમ પણ નથી. કેમ? કારણ કે એનું સારું ખરાબ કે પરદ્રવ્યનું જે પણ પરમન છે એ તું જે ઉદયાધીન છે, જે પ્રકારે કર્મનો ઉદય તું બાંધીને આવ્યો છે, તમે ટિફિન માં જે બાંધીને આવો તો એમાંથી એક ખુલે કે ના, બીજું કઈ ખુલે? બોલો. હા બોલો. એવું નથી જમવું કે મનુષ્ય ભાવમાં જ દયા દાન ના ભાવ થાય, એવું નથી જમવું. પિયર તો જીવ પણ લયા દે. અરે નિગોદ ના જીવે પણ કંઈક તો એવા સારા ભાવ કર્યા હશે કે એ મરીને બહાર નીકળીને પછી ચક્રવર્તી ના ત્યાં પુત્ર બને. 923 પુત્ર તો આવ્યો ને નિગોદ માંથી. તો એવું નથી કે મનુષ્ય બહુમાન દયાદાનના અને પુણ્યના ભાવ થાય છે, સમજાય છે? ચારે પછીના જીવો પુણ્ય પાપના ભાવ કરતા આવે છે અને એ પ્રમાણે એ જીવોને જે પણ કર્મનો બંધ થાય છે અને એ પ્રમાણે ઉદય થાય. આપણે એક તો જોઈએ છે આખું ડિફરન્સ. તો કોઈ ગરીબ છે, કોઈ મિડલ ક્લાસ છે, હાયર મિડલ ક્લાસ, અપર ક્લાસ, આ ક્લાસ, તે ક્લાસ, આ બધા ક્લાસ કોના આધારે બને? પહેલાના કર્મના ઉદયના કારણે જે પૂર્વમાં પ્રણામ કર્યા છે એ અલગ. હા, એના પહેલા ના રહે. એવું નથી કે એકદમ પ્રીવિયસ જ ભાવ. કેટલાય ભાવ પહેલાના પણ કર્મ હમણાં ઉદયમાં આવી શકે અને હમણાં બાંધેલા કેટલાય ભાવ પછી ઉદયમાં આવી શકે. એવું નથી કે હમણાં બાંધેલા આ જ ભાવમાં આવશે એવું નહીં. હમણાં બાંધેલા નેક્સ્ટ ભાવમાં જ આવશે એવું પણ નહીં. હમણાં બાંધેલા 50 ભાવ પછી પણ આવી શકે, 4 ભાવ પછી પણ આવી શકે, 5 ભાવ પછી પણ આવી શકે. એવું એ બની શકે કે હમણાં એવું એ બની શકે કે ઘણા બધા ઓપ્શન છે, કોમ્બિનેશન કોમ્બિનેશન. એવું એ બની શકે કે હમણાં બાંધેલા જે તીવ્ર, અરે આપણે સૈનિક રાજાનું જોઈલો નથી. જયારે યશોદર મીરાની પર એમને સર્પ નાયકો અને ઘોર ઉત્પાદિત કર્યો ત્યારે કેવા બાંધ્યા હતા? કેવા કર્મ બાંધ્યા હતા? 7મી નરક અને 33 આગળ નું અંત, બરાબર છે? હવે એ જ યશોદર મીરાની ના સામે પછી ગુરુદેવજી એનું પણ વર્ણન હમણાં કર્યું છે સૈનિક રાજાનું, કે ચિન્ના રાની પાસે જાય છે અને ચિન્ના રાની કહે છે કે ના 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 મારા ગુરુ હશે તો ત્યાંથી શક્તિમત નહીં થયા હોય. હવે મારી ભાષા બોલી છું, હૈલા નહીં હોય. અગર મારા ભાવ નહીં દિગંબર મીરા હશે તો હૈલા નહીં. એટલે નાના એ તો ઉત્તર દૂર કરીને તરફ ક્યાંય દૂર. અને કેટલું સરસ બુદ્ધિથી વર્ણન કર્યું છે, જયારે આવે છે ત્યારે કરોડો કીડીઓએ ઘર બનાવી દીધું છે, કારણ કે મરેલો સરસ નાખ્યો તો. અને યશોદર મીરાને ત્યાંથી એક ઇંચ પણ હૈસા નહોતા એ જોઈને તો સૈનિક રાજા પાણી પાણી થવાય, પગની જમીન થતી જાય છે. હવે એના પરિણામ બદલવા માંડ્યા તો જે બાંધેલા કર્મ હતા એ જ બહુમાંથી થયા, બદલાવા માંડ્યા. ત્યાં સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરી, પછી કીધું ને બધું શેઠી, પછી સમક્ષણ માં ગયા અને ત્યાં 60 સમ્યક તો લીધું, તીર્થંકર કર્મ પ્રકૃતિ નો બંધ કર્યો અને 7મી નરક માંથી 1મી નરક અને 33 સાગર માંથી 84,000 વર્ષ નું આયુ રહી ગયું. તો એ પ્રકારે વર્તમાન માં બદલાવ પણ બધો સત્તામાં પડેલા કર્મો માં બાંધ્યા પછી પણ પોતાના વર્તમાન પરિણામ નું નિમિત્ત પામીને ઉથલ પાછળ ઉથલ પાછળ ઉથલ પાછળ ઉથલ પાછળ થયા. આબાદા કાળ છે ને એ બંધાયા પછી આબાદા કાળ માં રહેશે. એ આબાદા કાળ માં જયારે રહેશે ત્યારે એમાં શું થાય છે? એમાં ઉદય પાછળ થયા થાય, એમાં સંક્રમણ થશે, ઉત્સર્જન અપકર્ષણ તે બધું થયા થાય. પણ સમજાય છે એ પ્રમાણે પછી જે બંધાયા બંધાયા જે પ્રમાણે ઉદયમાં આવવાના છે એ પ્રમાણે પછી ઉદયમાં આવે એ રીતે થાય. સમજાય છે? તો આ જ ભાવમાં આવી જાય, નેક્સ્ટ ભાવમાં આવી જાય, લાસ્ટ ભાવનું હમણાં ભોગવે એવું નથી આવે. પૂર્વમાં ક્યારે પણ એ પુણ્ય ઉપાર્જન કર્યું હોય એનું ફળ આપણે અહીંયા ભોગવી રહ્યા છે. અને એના કરતા તમે વિચાર કરો કે આ હુંડાવસરથી પંચમ કાળમાં જે કાળ નિકૃષ્ટ કહેવાય છે, જે આ કાળ ક્ષેત્ર સારું છે, સારું નથી આ કઈ કાળ ક્ષેત્ર. અને તીર્થંકરો નો સાક્ષાત વાસ નથી, ઓમ ધ્વનિ સાંભળવા નથી મળતી, દૂર દૂર સુધી ભાવલિંગી સંતો નથી મળતા, તમને દ્રષ્ટિ પણ હાથ ના ઉડ પર દળો એટલા મળે છે. સમજાય છે? તો તમે વિચાર કરો કે આ જે કાળ છે, આ જે ક્ષેત્ર છે સારું, તો પણ પોઝિટિવ વિચારો તો આપણે પૂર્વમાં અહીંયા આ વાતમાંથી કનેક્ટ કરો કે આપણે પૂર્વમાં પુણ્ય ઉપાર્જન કરીને આવ્યા છે તો આ ભાવમાં એનો ઉદય આવતા આપણને આ બધું મળ્યું છે કે નહીં? આપણને આ બધું તો મળ્યું. આના સાથે સાથે જૈન ધર્મ સાક્ષાત દેવ શાસ્ત્ર ગુરુ, એમાં પણ ગુરુદેવજી જેવા જ્ઞાની, એમાં પણ એમની વાણી, એમાં પણ આટલા ગ્રંથોના ખુલાસા પ્રવચનો, એટલે શું નથી મળ્યું? એટલે પુણ્યના ઉદય તો કાંઈ બાકી રાખ્યું નથી આપવામાં. હવે જે છે વર્તમાન એટલે છે કે એનાથી નિશ્ચિંત થઈને એ જે ચતુર પુરુષ છે એ ગીત શું કરે છે? તો કે આગામી કાળની તૈયારી કરે છે. સમજાય છે? એ શું કરે છે? તમે તમારા બાળકને એક પ્રોજેક્ટ આપી દીધો અને એ કરવાનો છે, તમે શું કરશો? અને બીજા પર ફોકસ કરશો ને, બોલો શું કરે? કારણ કે હવે આ તો એ સંભાળે છે, આ તો એ સંભાળે છે, આમાં કઈ મારે જોવાનું નથી, કેમ આ તો એ સંભાળે. તો તમે શું કરશો, કંઈક બીજું કરશો. તો હવે વર્તમાન માટે સહયોગ બહુ, એક્ચ્યુઅલી આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર સમજાયને બેસે ને તો જે આપણી વર્તમાન સહયોગો સંબંધિત જે અનંતની આકૃતિ ચાલે છે ને, એ આકૃતિ આપણી ખતમ છે. વાત બહુ બેસી છે ગુરુદેવજી ના વાત એટલી અંદર માં બેસી છે. ત્યારે તો ગુરુદેવજી પરિવર્તન કરી શક્યા, ત્યારે તો ગુરુદેવજી નિશંકપણે 40 વર્ષ ધર્મ ની પ્રભાવના કરી શક્યા. કેટલા ઉતાર ચડાવ આવ્યા, કેટલું બધું થયું, પરંતુ ગુરુદેવજી હંમેશા કહેતા, અરે આ તો ઉદય પ્રમાણ છે, આ તો ભૂલેલો ભગવાન છે, આ તેના ઉદય ભાવ છે, આ તો ભૂલી ગયો છે પણ છે ભગવાન, અને આ બધું બનવાનું છે બનવાનું છે, અરે વિરોધ કરવા વાળા પણ ભગવાન છે, આપણે કઈ વાદ વિવાદ કરવો નહીં, આપણે સામે જવાબ આપવો નહીં. કેટલું ઉદય અને ઉદયના કાર્ય ઉપર ભરોસો હતો, ત્યારે તો એટલા અલિપ્ત રહી શક્યા, નિશ્ચિત રહી શક્યા, નિર્દેશ રહી શક્યા, નિર્વાર રહી શક્યા, અકર્તા રહી શક્યા, જાતા રહી શક્યા. કોના આધારે? તો કે ઉદયનો વિચાર કરીને તને ઘણી ક્ષમતા આવશે. કોનો વિચાર કરીને ઘણી ક્ષમતા આવશે? અનુકૂળતા પ્રતિકૂળતામાં, અનુકૂળતામાં કોણ ખુલાશે નહીં અને પ્રતિકૂળતામાં કોણ ખેદ ચિંતા નહીં કરે, બોલો. તમને બધાને સમજાય છે ને? કોણ નહીં ખુલાય? સમજાય છે કે ભાઈ જેને ઉદય નો વિચાર છે, ઉદય નો નિર્ણય છે, ઉદય ની કનિષ્ઠતા નો જેને વિશ્વાસ છે કે ભાઈ આ અનુકૂળતા છે. કેટલા વર્ષ આ સહયોગ મળ્યા છે? કેટલો ટાઈમ? એક સમયનો તો ભરોસો નથી. છે ભરોસો, બોલો. એક સમયનો ભરોસો છે? એક સમયનો ભરોસો નથી સહયોગનો. મારા આધીન નથી, મારા આધીન એનું પરમ નથી, હું ચાહું તો એમાં કઈ કરી શકતો નથી. એક દ્રવ્ય નો બીજા દ્રવ્ય માં અભાવ છે, અત્યંત અભાવ છે, વજ્રની દિવાલ છે, બોલો. તો હવે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, કરતા કર્મ સંબંધ નથી, ભોગતા ભોગ્ય સંબંધ નથી, તો હવે વેદ્ય વેદક સંબંધ નથી, તો હવે તું એમાં શું કરી શકવાનું? તો કેટલી નિશ્ચિંતા આવી જાય આત્માથી આ જીવનમાં, વર્તમાન ઉદય અને સામગ્રીને લઈને એ જ જીવ શું કરી શકશે? કે ભવિષ્યની તૈયારી કરી શકશે, એના આત્માનું કલ્યાણ કરી શકશે, એની દ્રષ્ટિ એના આત્મા ઉપર, એની દ્રષ્ટિ સ્વાધ્યાયમાં, એનું ફોકસ, એનો ઉપયોગ, એની રૂચિ એ સ્વાધ્યાયમાં લાગી શકશે, નિવૃત્તિ લઈ શકશે, નિવૃત્ત થઈ શકશે, નિર્વાહ થઈ શકશે, નિશંક થઈ જશે, અને એનો નિર્ણય તો દ્રઢ થઈ જશે કે એનો ઉપયોગ આમાં ને આમાં વધારે ને વધારે લાગતો જશે. તો એનાથી શું કરે? કેટલું બધું કનેક્ટેડ છે કે એના વિશુદ્ધ પ્રણામથી નવીન પુણ્યનો બંધાશ બંધ થશે, તેનું ભવિષ્ય સુધરતું જશે, એને દેશાત્ર ગુરુનો સમાગમ મળતો રહેશે. જ્યાં સુધી એની સાધના પૂરી પૂરી નહીં થાય, વિશ્રાવતા પૂર્ણપણે પ્રગટ નહીં થાય, ત્યાં સુધી એને આન્યા 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 અનુકૂળતા દેશાત્ર ગુરુ દેવ અને મનુષ્ય ભવ એને મળતા રહે છે, ને મળવા છતાં પણ એમાં અટકશો નહીં. વાણી સમજાય છે? એ પણ વાત છે. અહીંયાથી તમે દેવ નદીમાં ચાલ્યા ગયા, થોડો પુણ્ય ઉપાર્જન કરીને અને તત્વના દ્રઢ સંસ્કાર લઈને લાગ્યા, તો શું થશે અંકલ, બોલો બોલો. અહીંયા આટલી થોડી અનુકૂળતા હોય તો જીવ આમ રાગી 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 રાગીબો થઈ જાય છે, તો દેવગતિમાં કેવી અનુકૂળતા છે? બધું સમજવાનું છે બધા એ નથી, તો ત્યાં જઈને આપણે અટકીએ નહીં, એ ભોગ વિલાસમાં આપણે ફસાઈ ન જઈએ. આના કરતા 50 ગુણ વધારે અનુકૂળતા છે, બોલો બાપુજી. તમે અહીંયાથી દેવગતિમાં આપણે બધા જશું ને? આપણે બધા દેવગતિમાં જશું અહીંયાથી, એટલો તો ભરોસો છે કે નહીં? કે અહીં એમાં પણ નહીં, અહીંયાથી જશું આપણે દેવગતિમાં, તો ત્યાં જશું ને બાપુજી, તો આપણે બધા યુવાન જ ઉત્પન્ન થશે, અને યુવાન ઉત્પન્ન થતું ને આપણે આળસ મળતા આપણે આપણી જે સંજ્ઞા હોય અને એ વિમાનનો દેવ ઉત્પન્ન થશે, અને આજુબાજુ વાળા બધા દેવો આવી જશે તમારું સ્વાગત કરવા માટે તાળી પાડી. સમજાય છે? અને સૌથી પહેલું કામ શું કરશે ખબર છે? આજુબાજુ વાળા દેવો તમને ક્યાં લઈ જશે? તમારા વિમાનમાં તમારું એક અકૃત્રિમ જીનાલય છે, એ અકૃત્રિમ જીનાલયમાં તમને દર્શન કરવા લઈ જશે. કોઈ પકડાય છે નિયમ કે એક દેવના વિમાનમાં જેટલા વૈમાનિક દેવના વિમાન છે એ બધામાં પોતાનું પર્સનલ અકૃત્રિમ જીનાલય છે. બોલો, તમને હશું કેમ આવે? અરે વાહ, અરે વાહ, અરે વાહ, તો બરાબર. પરંતુ ત્યાં પછી દર્શન કરવા જે જીવ જશે અને તત્વના સંસ્કાર લઈને ગયો હશે, તો એને તરત જ ભગવાન અકૃત્રિમ પ્રતિમા વિતરાગ પ્રતિમા જોઈને એને અવધિ જ્ઞાન મૂકશે, કે એને પૂર્વનું યાદ આવશે, અને એના સંસ્કાર જાગૃત થશે, અને સૌથી પહેલું કામ શું કરશે? એના દેવોને લઈને દેવીઓને લઈને, કારણ કે દેવને મિનિમમ તો 35 દેવાંગના હોય છે. બોલો, બાય ડિફોલ્ટ તે બધાને લઈને ક્યાં જશે? તો કે છેલ્લો 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 મધ્ય લોક માં, છેલ્લો વિમાન ચાલો છેલ્લો મધ્ય લોક માં સિમંદર ભગવાન બિરાજમાન છે, યુપંદર ભગવાન બિરાજમાન છે, બાહુ ભગવાન બિરાજમાન છે, સુબાહુ ભગવાન બિરાજમાન છે, ચલો સંગોષ્ઠણ માં જઈને દિવ્યધ્વનિ સાંભળવા બેસી જશે અને દિવ્યધ્વનિ નું શ્રવણ તારા દ્રઢ સંસ્કાર એટલે સમજો કે પુણ્ય નો ઉદય છે, બાહ્ય અનુકૂળતા છે, તારું કામ કરી લે અને નવીન એટલી સુરક્ષિત જગા તું સિક્યોર કરી લે કે તારું આ ધર્મ ને તત્વ ની જે ઉન્નતિ છે, તારું જે વિશુદ્ધિ છે, તારો જે આત્મવિકાસ છે એ તારું નિરંતર આગળ વધતું જાય અને તમને દર્શન ની રત્નત રહી ની પ્રાપ્તિ અહીંયા થઈ જાય તો બહુ સારું છે, પરંતુ એવા સંસ્કાર લઈને જા અલ્પ કાળ માં તું તારા આત્મા ના દર્શન કરે. અને ક્યારે કરી શકશે, ક્યારે નિર્ણય કરી શકશે કે જેને સારે પડખે થી બધો નિર્ણય વ્યવસ્થિત થાય, પોતાના આત્માનો, શરીરનો, પરનો, સ્વનો, કર્મનો, નો કર્મનો, સ્વતંત્રતાનો, સંમત પર્યાયનો, ચાર અભાવનો, બે દ્રવ્યની ભિન્નતાનો, સમજાય ને, અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જે ધર્મ બોલો, એક એક દ્રવ્ય સુંદર છે, એક એક દ્રવ્ય સમય છે, એક એક દ્રવ્ય પોતાના ગુણ પર્યાય માં રહીને પરમે છે, કઈ ગાથા બોલો ને, કઈ ગાથા, એક એક દ્રવ્ય પોતાના ગુણ પર્યાય માં રહીને પરમે છે, કેટલી સુંદર છે, સમય છે અને વિશ્વ ને ટકાવી રાખે છે, વિશ્વ ઉપર ઉપકાર કરે છે. સમય કાળની ત્રીજી વાત વિગુદેશી ને અત્યંત પ્રિય છે, પોઈન્ટ સમજાય છે. તો એ પ્રમાણે કેટલી સરસ ગાથા આવે છે, તો કે છે કે જે વિવેકી પુરુષ છે, ઇષ્ટ ભવ કે કાર્યો કાર્યો મેં તો મંદ ઉદ્યમી હોતે હૈ. હવે આ મંદ ઉદ્યમી ના બે અર્થ છે, મંદ ઉદ્યમી ના બે અર્થ છે, સમજાય છે. મંદ કારણ કે આગળની ગાથા આનાથી કનેક્ટેડ છે ને, એટલે એ ગાથા વાંચો પછી તમે મંદ ઉદ્યમી નો અર્થ બે રીતે સમજી શકો. મંદ ઉદ્યમી શું કીધું, પાછું વાંચું છું, જો એસા વિચાર કરકે વિવેકી પુરુષ ઇષ્ટ ભવ કે કાર્યો મેં તો મંદ ઇષ્ટ ભવ કે કાર્યો મેં, એટલે બાહ્ય જે બધા કાર્ય છે સમજાય છે, ઉસમે ક્યાં રહેતા હૈ, મંદ ઉદ્યમી હોતે હૈ. એનો શું અર્થ છે? એક અર્થ તો એ છે કે એ જે ભોગ સામગ્રી છે, બાહ્ય વિષય ભોગ ની જે સામગ્રી છે, અનુકૂળતાઓ, એમાં મંદ ઉદ્યમી હોતે હૈ. એટલે એક તો એને વધારવાનો કે એમાં કઈ હેરફેર કરવાનો ભાવ નથી, એટલે મંદ ઉદ્યમી કે ભાઈ ઠીક છે, જે છે ઉદય પ્રમાણ છે, આયું ઉદય પ્રમાણ, ગયું ઉદય પ્રમાણ, રહ્યું ઉદય પ્રમાણ, પરણ્યું ઉદય પ્રમાણ, તે મંદ ઉદ્યમી. એટલે એ સંબંધી એના ભાવ કેવા થઈ ગયા, મંદ થઈ, એને મંદ ઉદ્યમી, બરાબર છે. અને આના પછીની સાથે હવે વાંચું તો એમાંથી ખબર પડશે કે એને ખબર પડી ગઈ કે એમાં સુખ નથી, મારું સુખ મારામાં છે અને મારાથી અત્યંત ભિન્ન છે, એટલે એને ભોગવવા માટેનો પણ તીવ્ર એનો અભિલાષનો, મળી ગયું પછી ભોગવવાનો, મળી ગયું વધારે નહીં કરી શકું, પણ જેટલું છે એને તો ભોગવું તો ખરું ને, એવો જ પ્રશ્ન આવેલી ભાષામાં પૂછે કે ભાઈ ઠીક છે, તમે કહો છો એ પ્રમાણે ઉદય પ્રમાણ છે, પણ ઉદય પ્રમાણ અમને જે હમણાં વર્તમાનમાં જે સંયોગો મળ્યા છે એના અમે જરા બરાબર ભોગવી તો લઈએ, ઇન્વોલ્વ નથી થતા, ભોગવવાનો ભાવ એમાં સુખબુદ્ધિ નથી. કારણ કે આ જીવ કેવો છે, કાર્યકુશળ જીવ, અને કાર્યકુશળ જીવ એટલે કે જે આત્માથી છે, જેને ભાન છે સ્વપરનું, જેને ખબર છે મારું સુખ મારામાં છે, જેને ખબર છે વિશે ભોગવવામાં સુખ નથી, તો હવે એને ભોગવવા માટેની સમજાય છે તીવ્ર અભિલાષા પણ એવા જીવને નથી થતી, એનો અર્થ મંદ ઉદ્યમી. મંદ ઉદ્યમી ના બે અર્થ સમજાયા? અરે બોલો જલ્દી, સુધીબેન, મંદ ઉદ્યમી ના બે અર્થ સમજાયા? એક તો એ સંબંધી વધારે શું થશે, વિકલ્પ નહીં, અને મળ્યું ચલો અમે વધારવાની કોશિશ કરી, જે મળ્યું એને અમે ભોગવે તો ખરા ભાઈ, અમને જે મળ્યું છે એને અમે શાંતિથી જે મળ્યું છે એને ભોગવે તો ખરા, તો કે દ્રવ્યાનુયોગથી કહો તો તું એને ભોગવી શકતો નથી ભાઈ, એમાં સુખ છે નહીં ભાઈ, તું એને અહીં સ્પર્શી શકતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શતું નથી, ચૂમતું નથી, તને ક્યાંથી એ સુખ આપી દે કે તું કે ભોગવું ભોગવું. એનાથી રિલેટેડ હવે આ મેં ગાથા છે, વિષયો કા સ્વાદ અત્યંત કટુ, એક એક ગાથા બહુ સરસ છે, તો ખરેખર કહું છું, યહાં કોઈ પ્રશ્ન કરતા હૈ કે ઇસ ભવ મે, જો સામે હવે તમે વાત કરી રહ્યા છે, જો સુખ કે કારણભૂત વિષય, ઇસ ભવ મે સુખ કે કારણભૂત વિષય પૂર્વ પુણ્ય કે પ્રસાદ સે પ્રાપ્ત હુએ હૈ, સમજાય છે બધાને? તો उनमें मन उद्यमी क्यों हो, अर्थात उन्हें अच्छी तरह क्यों न भोगे, इस आशंका का समाधान करते हैं। अच्छी तरह क्यों न भोगे, शांति की हमने भोगा तो दो, हमने मारवा तो क्या काठियावाड़ मारा, हमने मारवा तो दो, अरे आटलू घर कर घर मरू उदय प्रमाण, पर अगर उदय प्रमाण मरू से मैं वर्तमान में कोई भाव के विकल्प के प्रयत्न की नहीं कर बराबर, पर अगर मरू से हमने शांति की भोगवा तो दो, हमने यहाँ रेवा तो दो, हमने यहाँ लाभ तो लेवा दो, भोगवा तो दो, समझाई थे तो हमें कहते के भाई सांभर के आ विषयों का स्वाद कैसा है, केवल थोड़ू ने थोड़ू कटू थोड़ू थोड़ू આમ તો જો આ તો બધું અહીંયા બોલવામાં આવે, આ તો બધું આપણે શું ગુરુદેવજી સામે વિરાજમાન છે અને આપણે સ્વાધ્યાય મંદિરમાં બેઠા છે, એટલે હવે અત્યંત કટું ને તો અત્યંત કટું કેવું પડશે ને કે વિષયનો સ્વાદ અત્યંત કટું, અહીંયાથી બહાર જઈએ અને ઘરે ઊંધી બન્યું હોય ખ્યાલ આવે છે, અને પછી પાછું બધા ભેગા થયા હોય અને પાછું બધો કાર્યક્રમ હોય ના હોય તો પછી અત્યંત કટું લાગે, તને લાગે અત્યંત કટું, તાકી હૃદય પર હાથ રાખીને પૂછ્યું અત્યંત કટું લાગે કે ન લાગે બોલો, હવે કે છે તને માનવું પડશે સ્વીકારવું પડશે, એ સમય પણ તને માનવું પડશે કે અત્યંત કટું છે અમારા આત્મા માટે વિસ્તારનું, એટલે ઠીક છે ઔપચારિકતા ને જે વ્યવહાર ને સંસાર ને જે પ્રવૃત્તિ છે, પરંતુ અંદરની માન્યતા કેવી હોવી જોઈએ, જો થોડું વાંચે તો સમય થઈ ગયો છે, ખાલી આપણે એક બે લાઈન વાંચે, કટુ વિષય સમ વિષયો મેં મિલતા તુમે કોણ કા સ્વાદ કહો, જીતે ખોજને હેતુ નિજા અમૃત કો કરતે અપવિત્ર અહો કષ્ટ અહો વિપરીત રાગ કો મધુર માનતે હો ધીમાન ઇન્દ્રિય મન કે દાસ હુએ હો પિત્ત રોગ ઇસ મનુય સમાન, બહુ સરસ હિન્દી અનુવાદ પણ બહુ સરસ, એક બે લાઈન વાંચું છું, જિનકી તૃષ્ણા સે અત્યંત દુઃખી હોકર ઉને ભોગને કે લીએ તુને અપની બહુ સરસ પહેલી લાઈન મહાનતા રૂપી અમૃત કો મલિન કિયા, કિસકો ભોગને કે લીએ કિસકો પાને કે લીએ ક્યા ખોયા, મિલા તો કુછ નહીં લેકિન અપની મહાનતા રૂપી અમૃત કો મલિન કિયા, કારણ કે વિષય ભોગ કેવા છે ઝેર છે, એને ભોગવવાનો ભાવ કેવો છે ઝેર છે, એમાં સુખ બુદ્ધિ માનવી શું છે ઝેર છે, મિથ્યાત્વ છે, અશુભમાં સુખ માને છે તો મિથ્યાત્વ છે, તીવ્ર મિથ્યાત્વ છે, તીવ્ર મિથ્યાત્વનો બંધ થાય છે, તો એ ભાવ કેવા છે ઝેર, અને એની સામે તે શું કહ્યું તે શું ખોયું, તો કે અપની મહાનતા રૂપી અમૃત કો મલિન, તું અમૃત નો સાગર, તું સુખ નો સાગર, તારી મહાનતા કોઈ અલૌકિક કોઈ લોકોત્તર, તારું સ્વરૂપ કોઈ અદભુત, વિષય ભોગ અને જે સામગ્રી ને પરિગ્રહ ને દલ અને આદિ જે પણ બાહ્ય વસ્તુ છે એનાથી તો અત્યંત ભિન્ન, આત્મામાં ઉત્પન્ન થતા જે વિશિષ્ટ સમાન રાગાદી ભાવ છે એનાથી પણ અત્યંત ભિન્ન, તું અમૃત સ્વરૂપ સુખ શાંતિ આનંદ થી લબાલબ ખચા ખચ ભરેલો ધ્રુવ અભેદ નિત્ય સામાન્ય અનાદિ અનંત તું સિદ્ધ સમાન સદાપદ મેળો પરમ પારનામી ભાવ કર્મપાદી નિરપેક્ષ શુદ્ધ સ્વભાવ તારો જ્ઞાયક ભાવ પ્રમત પ્રમત થી રહી એવો તું અંદરમાં જ્ઞાયક ભાવ છો, તો તારી અમૃત તારા સ્વભાવ એટલે શું કહ્યું મલિન, નષ્ટ કરી નાખો તે તારા અંદર ના ઘાત ઘાત કે ઘાત કરો, તારી સુખ શાંતિ આનંદ ને પ્રગટ કરવાની સામર્થ્ય ને એ શું કહ્યો ઘાત કહ્યો, કોની પાછળ તો કે આ કટુ વિષય ભોગો ને ભોગવવાની પાછળ, એની અભિલાષા ની પાછળ, ભોગવા તો દો અને ક્યાં જશે ભોગીને એ શું મળશે બોલો, એક રાવણ ને મળશે રાવણ ને જીવી રાધા એના એક પરિણામ, અને ક્યાં લઈ ગયો બોલો, અરે એ તો છોડો પાંચ પાંડવ માંથી ત્રણ પાંડવ ને બે પાંડવ બોલો ક્યાં ગયા, ત્રણ ને ક્યાં ગયા બે બોલો, એક વિકલ્પ પરદ્રવ્ય સંબંધી આવ્યો, મુનિરાજ સંબંધી આવ્યો, સમજાય છે બોલો ક્યાં ગયા, અરે સર્વા સિદ્ધિ અને તેથી સાગર નું આવ્યું થઈ ગયું, સમજાય ને, એક સમજવાની કોશિશ કરીએ આપણે બધા કે જે આખો દિવસ આપણે અશુભ 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 પાપ 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 અને એમાં પાછી શુભ બુદ્ધિ ને એમાં મિથ્યા સંકોચ ને કર્તૃત્વ ને અહંકાર ને મમકાર ને એકત્વ ને મમત્વ ને કર્તૃત્વ ને ભોગકૃત્વ ને સ્વામિત્વ ને શુભ બુદ્ધિ માની માનીને આપણે શું કરીએ છીએ અપની માનતા રૂપી અમૃત કો ક્યા ક્યા કે મલિન ક્યા ઓર મન કી સેવક હવે જો બહુ જવર છે આખો ભાવાર્થ મન કી સેવક ઇન્દ્રિયો કા આજ્ઞાકારી હોકર ઉનમે પ્રવૃત્તિ કી મન કી સેવા ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિય કેવી છે મનની ગુલામ મન મન સૌથી પહેલા દુષ્ટ દુષ્ટ જે મન અગર ખરાબ અર્થમાં લઈએ મન મન મનનો પણ દુરુપયોગ કરે અને સદુપયોગ કરે એ વસ્તુ થઈ શકે ને તો ઇન્દ્રિયો કેવી છે મનની ગુલામ જેવું મને મન થયું છે જેવું મને મન થયું છે બહુ મન થયું છે મન થયું છે મન થયું છે આ ખાવાનું મન થયું છે જોવાનું મન થયું છે જવાનું મન થયું છે તો એ ઇન્દ્રિય કેવી છે કેવી છે મનની બીજી વાર મનની શું છે ગુલામ છે તો મન કી સેવક ઇન્દ્રિયો કા આજ્ઞાકારી હોકર ઉસને પ્રવૃત્તિ કી શું કહ્યું એની આજ્ઞા એ મોહવશ થતો ગયો એના આધીન થતો ગયો ઇન્દ્રિયોના વશ થતો ગયો મનના વશ થતો ગયો એક એક ઈચ્છા પછી બીજી ઈચ્છા પછી ત્રીજી ઈચ્છા પછી ચોથી ઈચ્છા એમ કરીને કૃષ્ણાથી ખાઈ ખૂબ ભરી રિક્ત રહી રિક્ત રહી આની પહેલાની પહેલાની પાછા પરિવાર કહીને આખા વિશ્વની સામગ્રી મળી જાય તારી ઈચ્છા રૂપી તારો ખારો એટલો મોટો છે એટલો મોટો છે કે આખા વિશ્વની સામગ્રી મળી જાય તો અણુ બરાબર એમ કીધું કીધા હતા પહેલી ગાથા અણુ બરાબર એ ક્યાંય ખારામાં ક્યાંય રહી જશે ને તારી ઈચ્છાઓ તો ચાલી જશે ચાલી જશે ચાલી જશે ચાલી જશે અહીંયા બધાને સારા ગયા છે બાર વાગ્યા બે વાગ્યા ચાર વાગ્યા બધા પ્લાનિંગ પતી ગયા હતા આખા દિવસ આખા અઠવાડિયાના કદાચ આખા મહિનાના કદાચ બોલો એ જ નથી ભલે હવે આપણે આમ કરશો આમ કરશું આમ કરશું આમ કરશું આમ કરશું આમ કરશું આમ કરશું આમ કરશો આમ જોડે આમ આ બાકી છે આ બાકી છે આ બાકી ભાગો દોડો 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 ખબર નહીં ક્યાં દોડે છે આખી દુનિયા જ્યાં આવવાનું છે ને એક મિનિટ એક સમયમાં અંદર આવીને થઈ જાય ને આખો અમૃત નો સાગર અંદર માં ઉતરી ગયો છે આખો સ્વભાવ જે અપાર દેહ દેશી કે ને કે જેનો અંત નથી એવા અનંત 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 ગુણો થી ભરેલો જેનો છેડો નથી છેલ્લો છેડો નથી એવા અનંત ગુણો થી ભરેલો આખો તારો આત્મા એ કેટલો ગુણ થઈ જાય છે પીરો ભાવ થઈ જાય છે અનાદર થાય છે અશાસન થાય છે વિરાજન થાય છે અને ઉપયોગ ઇન્દ્રિયના આધીન થઈને મનના વશીભૂત થઈને શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એ બધી પડતી પર 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 સન્મુખ થઈને શું કરે છે કે આખો સંસાર વધે છે આ રીતે એવું નહીં સમજતા કે આપણને આ પૂર્વમાં નથી મળ્યું સમુદ્રમાં કેટલી વાર ગયા મુનિ ચાર અગણ કે બાર ગ્રહણી બુક ચાલ્યો તો મુનિ કેટલી વાર ગયા અગિયાર નવ પૂર્ણ નું જ્ઞાન કેટલી વાર ગયું ભગવાન ની વાણી સાક્ષાત કેટલી વાર સમજી પોતે મુનિ કેટલી વાર ગઈ ના આખા સંત કેટલી વાર ચલાવ્યા ધર્મ ના નામે શું નથી કર્યું સુખી થવાના નામે શું નથી કર્યું મોક્ષ જવાના નામે શું નથી કર્યું કરવા યોગે કાર્ય નથી કર્યું બીજું બધું કર્યું શુભ ના નામ પર પણ અને સુખી થવાના નામે અશુભ ના નામ પર શું નથી કહ્યું પોઈન્ટ સમજાય છે ખ્યાલ આવે છે એક અંદર માં ચૈતન્ય સ્વભાવ નો આશ્રય લઈને અંદર માં થઈ જવાનું હતું એ ન કહ્યું એના સિવાય બીજું બધું કહ્યું એટલે એ નહીં સમજતા કે આપણને આ પૂર્વ માં નથી મળ્યું મળ્યું પરંતુ ખોયો અવસર ખોયો અવસર ખોટા ખોટા ત્રસ પર્યાય ના 2000 કુછ અધિક સમય પણ કાળ ઉત્કૃષ્ટ પડે કે મળ્યો અને એમાં જેટલો સમય પણ જે જીવ જયારે નિગોદ માંથી નીકળ્યો અને રહ્યો એમાં આજ કરી 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 કરીને એ ત્રસ પર્યાય નો કાળ પૂરો થઈ ગયો અને બેક ટુ પેરેલ અને પછી એક વાર નિગોદ માં ગયો પછી તો અનંત કાળ ત્યાંથી બહાર નીકળવાનો કોઈ ઠેકાણો નથી સમજી લે અનંત કાળ કહું છું નિગોદ માં ગયા પછી હવે મને ખબર છે આ ત્રણ પર્યાય નો કાળ કેટલો છે શું છે શું નહીં કાલે વાત કરતા હતા ને કે ભાઈ જે પ્રમાણે તારી ભવિષ્યતા છે એ પ્રમાણે તારો પુરુષાર્થ પણ ચાલશે વાંચી લેજો તારી હોનવાર આગળ જે પ્રમાણે છે એ પ્રમાણે તારો પુરુષાર્થ ચાલશે હવે બધા પોતાના પરિણામ ને સતત આજે સન્ડે છે શાંતિથી અડધો કલાક પોતાની રૂમ માં બેસીને વિચાર કરજો કે ભવિષ્યની ભવિષ્ય નેક્સ્ટ નહીં ગતિ અનુસાર નથી કે મતિ અનુસાર નથી प्रकरण समझ आ गया मुझे। गति अनुसार मति ने मति अनुसार गति, गति अनुसार मति ने मति अनुसार गति। આપણો અંદર નો અભિપ્રાય, રુચિ, ઢળાણ, વલણ, શું કહેવાય, અટ્રેક્શન, આકર્ષણ કોના તરફ વધારે જીતી રહ્યું છે? આત્મા તરફ જે હૃદયથી બતાવી રહ્યા છે એ સંયોગ તરફ ને વિષય ભોગો તરફ ઉપયોગ રૂચિ ક્યાં નો પ્રવાહ વહી વહેતો વહેતો ક્યાં જઈ રહ્યો છે એનો વિચાર કરવો છે, શાંતિથી એનો વિચાર કરવો છે। ચાલ વિશેષ ચાલે જાય નિજ નિધિ નિજ મે બતાવું, यह अनंत उपकार मुझे इसके लिए जिनवानी माद को वंदना चतवानी है, वंदना चतवानी है। अनिकांत में चित्त बोधि स्वादिशाली परम उपकारी जिनवानी मात लो, हम अपन अनंत उपकारी कहान गुरु देव लो, धन्यता पटवती पर्वती मात लो, सत्य सनातन स्वामी रूपी में दिगंबर जैन धर्म मनो।